એમને સ્થાને વિરાજમાન આચાર્ય મારનું રાખવું, એને વહાલા એવા સંતોનું રાખવું, એને વહાલા એવા ભક્તોનું રાખવું, એમાં ખૂબ હેત કરવું. એમાં હેત થશે તો આપોઆપ એમને આપણામાં હેત થશે. ધર્મને લાલે મુને હેતે બોલાવ્યું. અને પ્રેમાનંદ સ્વામીને મહારાજ સાથે અગાધ હેત હતું, એમ મહારાજને પણ પ્રેમાનંદ સ્વામી સાથે અગાધ હેત હતું. પ્રેમાનંદ આગે ગાવે જ્યારે, જ્યારે પ્રેમાનંદ સ્વામી મહારાજને આગળ કીર્તન ગાય ત્યારે મહારાજ ઓરા ઓરા આવે ખસતા. મહારાજ તો ઓરા આવે પણ મારનો ઢોલિયો ઓરો આવે, બોલો મારનો ઢોલિયો ખેંચે. અને ભક્તો, અવડા મોટા ભગવાન અને ઓળખાઈ ગયા પછી જયારે હેત રાખતા હોય, આ તો કીડી અને કરીનો મેળાપ છે. એવડા મોટા ભગવાન જેના પર હેત રાખે એ કેટલા બધા ભાગ્યશાળી કહેવાય. જોકે આપણી સાથે રાખ્યો છે પણ એને આપણને ખબર નથી. શિક્ષાપત્રીમાં ઠેર ઠેર મહારાજ બોલ્યા, મદાશ્રી તાનામ, મદાશ્રી તાનામ, મામ કેહી, મામ કેહી, તમે મારા છો, તમે મારા છો. આખરે ઓછું હેત છે. મહારાજ કે તમે મારા છો માટે વઢીને તમને કહું છું, હું તમને જેમ છે ન કહું, તમારામાં કચાશ રહી જાય તેમ મહારાજ કે મારું શું સારું થાય. માટે ખબરદાર રહેજો, સાવધાન રહેજો, ગાફલાય જરાય રાખશો નહીં. આખરે ઓછું હેત છે, કારણ કે હેત વિને આવા શબ્દ બોલી ન શકાય. યાદ રાખજો, વઢવું એ પણ હેતનું એક પ્રકારનું લક્ષણ છે, લક્ષણ છે. વઢીને કહેવું, યાદ રાખજો, વઢીને કહેવું, પ્રેમથી કહેવું, આ બધા હેતના લક્ષણો છે. વાત્સલ્ય ભાવથી કહેવું એ પણ હેતનું લક્ષણ છે. વઢીને કહેવું ને એ પણ હેતનું લક્ષણ છે. મહારાજ ને મુક્તાનંદ સ્વામીને ખૂબ જ હેત હતું, તો મહારાજ મુક્તાનંદ સ્વામીને જેદી વઢે ને તે દાડે આખો દાડો ન બોલાયો, બોલો. અને તોય મુક્તાનંદ સ્વામીને એક સંકલ્પ ન થાય. પ્રેમમાં સંકલ્પ ને માગ નથી. કોઈ એમ કે ફલાણા સાથે મને હેત ખૂબ છે પરંતુ એ મને વઢે ની નથી પોહાતું, નથી ગમતું, તો હેત છે જ નહીં. હેત જેમ જેમ વઢે તેમ તેમ વધારે નજીક જાય. મહારાજને પ્રેમાનંદ સ્વામીને ગજબનું હેત છે. ધર્મને લાલે મુને હેતે બોલાવી. ધર્મને લાલે કોણે પાછા હેતથી બોલાવ્યા? ધર્મને લાલે. કોણ ધર્મનો લાલો? ઘનશ્યામ. મને હેતથી બોલાવી. અને હેતથી બોલાવીને ખાલી બોલાવી એમ નહીં, કાંઈક એને મર્મ કહેવો તો એકાંતની વાત મર્મે સમજાવી રા. ધર્મને લાલે મુને હેતે બોલાવી. એ મરમાળે મને પ્રેમથી બોલાવી અને એકાંતની જે વાતો હતી એને મર્મથી કીધી. શું એકાંતની વાત હતી? અતિ ખાનગી વાત હોય ને એકાંતમાં કહેવાની હોય, અને ખાનગીમાં ખાનગી કઈ વાત જો હોય તો મહારાજને પોતાનું સ્વરૂપ ઓળખાવું એ ખાનગીમાં ખાનગી વાત છે. એથી કોઈ ખાનગી વાત નથી. એને મહારાજે મર્મથી સમજાવ્યું. મર્મથી સમજાવ્યું માને બોલ્યા નહીં પણ ક્રિયામાં દેખાડ્યું, એમ એને સમજી ગયા. દાખલા તરીકે માંગરોળપુરની અંદર મહારાજ બિરાજતા હોય અને હજારો મતપંથીઓ મહારાજના દર્શન કરવા માટે આવતા હોય અને વિશાળ મોટી સભા ભરીને બેઠેલી હોય અને અનેક ઈષ્ટોના આશ્રિત ગણો એ સભાની અંદર બેઠા હોય અને મહારાજ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો કરતા કરતા મહારાજ હાથનું એવું કઈ લટકું કરે, ચપટી વગાડે અને હજારો લોકોને સમાધિ થાય અને એવા દર્શન થાય. રામ ઉપાસી દેખે રામ રૂપે, કૃષ્ણ ઉપાસી દેખે કૃષ્ણ રૂપે, શિવ ઉપાસી દેખે શિવ રૂપે, બધાને પોતપોતાના ઈષ્ટ સ્વરૂપના દર્શન થાય અને એ ઈષ્ટ સ્વરૂપ તમામ મહારાજના સ્વરૂપમાં લીન થાય અને આ દ્રશ્ય જોતાની સાથે હજારો લોકોને ખબર પડી જાય. હજારો લોકો હા હૃદયમાં પાડવા માંડે કે બસ સર્વોપરી અને સર્વ કારણના કારણ તો સહજાનંદ સ્વામી જ છે. આ વાત મહારાજે મર્મે સમજાવી કહેવાય, બોલ્યા નહીં, પણ મહારાજે કહી દીધું અમે સર્વથી પર છીએ, નહીં તો આમ ઘટના ઘટી ન શકે. આવી તો એકની અનેક ફેરી મહારાજે મર્મથી વાતો બતાવી. મહારાજ અંત્યના 38માં વચનામૃતમાં પણ મર્મને એક બહુ સરસ વાત કરી. મહારાજ કે મેં સાંખ્યાધિક શાસ્ત્રના મતથી જયારે વિચાર કર્યો ત્યારે એમ જણાયું છે, આત્યંતિક પ્રલય જયારે થાય છે ત્યારે કાંઈ પણ બચવા પામતું નથી. મહારાજ કે એક ભગવાન પુરુષોત્તમ નારાયણ, એના મુક્તો અને એનું ધામ, આ ત્રણ જ રહે છે, બાકી કાંઈ પણ રહેતું નથી. એવા જે પુરુષોત્તમ નારાયણ એ જીવાત્માના ઉપર દયા કરી અને આ ભૂમંડળ ઉપર પધાર્યા છે અને તમારા સર્વ કોઈને નયન ગોચર વર્તે છે. તમારા ઈષ્ટદેવ છે, તમારી સેવાને અંગીકાર કરે છે, ગ્રહણ કરે છે. એ સર્વે અવતારના અવતારી છે, એ સર્વ ઈશ્વરના ઈશ્વર છે, એ સર્વ કારણના કારણ છે. અને મહારાજ કે તમારે સર્વ ભાઈ ઉપાસના કરવા યોગ્ય છે. એના પૂર્વે ઘણા અવતારો થયા છે. મહારાજ કે નમસ્કાર કરવા યોગ્ય, પૂજવા યોગ્ય છે, પણ ઉપાસના કરવા યોગ્ય તો એ જ સ્વરૂપ છે જે તમારે નયન ગોચર વર્તે છે. હું એવો શબ્દ ન બોલ્યા, મર્મ બતાવ્યો. મહારાજ કે જોજો, તમારો નયન ગોચર કોણ છે? અમે જ છીએ, એ તમને મળ્યા છીએ. એકાંતની વાત આવી, મહારાજે મર્મે કરીને બહુ સમજાવી. પણ ઘણી ફેરી મર્મની વાત જો બુદ્ધિનો ઉપયોગ ન કરે તો સમજાય જ નહીં, બોલો. અને મર્મની વાત તે દાડે કેટલાકને નહોતી સમજાણી અને ત્યાર પછી કેટલા નથી સમજાણી, આજે કેટલા નથી સમજાણી, બોલો. એ મરમની વાતો આજે હજુ કેટલા નથી સમજાતી. એક ઝાલાવાડ દેશનો હરિભગત થોડા દાડા પહેલા અહીંયા આવ્યા, મને કહે કે સ્વામી કહે કે મારે કે સરદાર આવવું છે કે, અને સ્વામીની સાથે બેસીને ઉપાસનાની બાબતમાં ચર્ચા કરવી છે કે, આવી હું વાતો કરે છે. ત્યારે પેલા ભગત કહે કે એક કામ કરી, 25 વર્ષની ઉંમર હો જાજી નહીં, એ કે આપણે પેલા જરાક એની વિશે ડિસ્કસ કરી લઈ પછી જઈએ. સરદાર કે ઉંમર 25 વર્ષની, પણ કથાનો પેશી માણસ અને વચનામૃતનો વેશની માણસ, અને કે ટાઈમ મળ્યો નથી એટલે આપણે ક્યાં સઠામળો બેઠા નથી. આપણને પ્રશ્ન પૂછે તોય 2-5 મિનિટ લાગે ઉત્તર આપતા, આવું વચનમૃત પચાવી દીધેલું. એટલે કે સ્વામી થોડીક વાર આપણે ચર્ચા કરીએ કે પછી જાશું કે, અને ચર્ચા કરી અને સ્વામીને ચર્ચાની અંદર ઝુકાવી દીધા, ન ફાવા દીધા. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે એ સાબિત કર્યું. પછી કે હાલો હવે જઈએ કે આપણે ગાડી લઈને જઈએ, તો મારે હવે નથી આવવું કે, તારી આગળ ન ફાવ્યો તો ન્યાયનું શું કરવું કે. હવે ભક્ત ઉપાસનાની ગાંઠ બસ આવી વાળ છે. ઉપાસનાની ગાંઠો જો ન વાળે તો બધું વૃથા. જોકે આ વખતે તો આપણે, જોકે શિબિરમાં તો ચોખ્ખે ચોખ્ખું કહીએ છીએ, બાકી એ કોઈ પણ વાત હોય જાહેર સભા હોય તો આપણે મર્મમાં તો ઘણું કહીએ છીએ, પણ મર્મમાં નથી અમલતા ને એટલે શિબિર રાખી પડે, ચોખ્ખે ચોખ્ખું કહેવાય. મહારાજ લોયા નાગડકા ને 8 મહિના સુધી રહીને મહારાજે મર્મમાં કેટલી સર્વોપરી ઉપાસનાની વાતો કરેલી, પણ પછી સંતોને કીધું, સંતો જાઓ ગામડે ફરવા. સંતો ગામડે ફરવા ગયા અને ગામડેથી ફરી ફરીને 2-4 મહિને પાછા આવ્યા. મહારાજે સંતોને પૂછ્યું, સંતો આ ગામડે ફરો છો ત્યારે કેવી અમારી વાતો કરો છો, અમને કેવા ઓળખાવો છો? ત્યારે મહારાજને કે, મહારાજ અમે તો તમને પૂર્વે જે અવતારો થયા તેવા જ તમે પોતે આ પૃથ્વી પર પધાર્યા છીએ, વાતો કરીએ છીએ. મહારાજ કે તમે તો કબૂતરાના કબૂતરા રહ્યા કે, 8-8 મહિના સુધી મેં દાખલો કર્યો તો મહારાજ કે તમને એ વાત અંદર પેઠી નહીં. મહારાજ કે મૂળાના 2 પતાકા કોઈ ખાય અને એના ઉપર કદાચ 2 તાસળા દૂધપાક પી ગયો હોય તો ઓડકાર આવે ને તો મૂળાનો આવે. મહારાજ કે તમને અમારી જે સર્વોપરી ઉપાસનાનો ઓડકાર નથી આવતો? 8-8 મહિના સુધી મેં બોથરાટે બોલાવીને તમને ઉપાસનાની વાત કરી તોય પણ હાર ન પડી? અને પછી મહારાજે દ્રષ્ટાંત આપ્યું, મહારાજ કે તમારી દિશા તો કેવી થઈ,